એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા શબ્દ પર વાત કરવાના છીએ જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ, પણ મતલબ કદાચ એના ઊંડા અર્થ વિશે એટલું વિચારતા નથી. એ શબ્દ છે શાંતિ.
હા, શાંતિ.
મોટાભાગે આપણે એમ જ માની લઈએ કે શાંતિ એટલે બસ યુદ્ધ ના હોય, હિંસા ના હોય એટલે શાંતિ. પણ શું એટલું જ?
આ સવાલ ખરેખર બહુ મહત્વનો છે, અને આજકાલ જુઓ ને દુનિયામાં કેટલી જગ્યાએ સંઘર્ષ ચાલી રહ્યા છે.
બરાબર.
અને શાંતિ સ્થાપવાના પ્રયત્નો થાય છે, પણ ઘણીવાર સફળ નથી થતા દેખાતા, એટલે આ સવાલ વધુ જરૂરી બની જાય છે.
હા,
તો આ ચર્ચા માટે આપણે ઓલિવર પી રિચમન્ડના વિચારોનો સહારો લઈશું. એ આ ક્ષેત્રના ખૂબ જાણીતા અભ્યાસુ છે.
ઓકે.
એમના પુસ્તકો પીસ અ હિસ્ટ્રી અને પીસ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એમનો સારાંશ આપણને આ શાંતિની જે પરંપરાગત વ્યાખ્યા છે એનાથી આગળ જોવામાં મદદ કરશે, એના ઊંડા પાસા સમજવામાં મદદ કરશે.
હા, કારણ કે આપણે ઘણીવાર નથી જોતા કે આટલા મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસો થાય, પૈસા ખર્ચાય, તો પણ અમુક જગ્યાએ શાંતિ કેમ નથી ટકતી. લાગે છે કે રિચમન્ડ આ જ મુદ્દા પર ફોકસ કરે છે.
બિલકુલ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકના પરિચયથી. કોણ છે આ ઓલિવર પી રિચમન્ડ અને એમનો દૃષ્ટિકોણ કેમ આટલો મહત્વનો ગણાય છે?
ઓલિવર પી રિચમન્ડ એ યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટરમાં રિસર્ચ પ્રોફેસર છે, અને શાંતિ અને સંઘર્ષ અભ્યાસ એટલે કે પીસ એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝ એ ક્ષેત્રમાં દુનિયાના જે ટોચના વિદ્વાનો છે એમાં એમનું નામ આવે છે.
હા,
એમની એક ખાસ ઓળખ છે ક્રિટિકલ પીસ સ્ટડીઝના પ્રણેતા તરીકે.
ક્રિટિકલ પીસ સ્ટડીઝ એટલે?
એટલે કે જે શાંતિ વિશેની આપણી સામાન્ય ધારણાઓ છે, જે પ્રચલિત વિચારો છે, એના પર જ તેઓ સવાલ ઉઠાવે છે, ક્રિટિકલી જુએ છે.
રસપ્રદ. અને એમનો અનુભવ ખાલી પુસ્તકો પૂરતો નથી ખરું ને, ફિલ્ડમાં પણ કામ કર્યું છે એમણે.
ચોક્કસ. એમણે દાયકાઓ સુધી કામ કર્યું છે. બેલ્કન્સ, સાયપ્રસ, અફઘાનિસ્તાન, આફ્રિકા આવા જે સંઘર્ષગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એમણે જાતે જ જઈને ફિલ્ડ વર્ક કર્યું છે, સંશોધન કર્યું છે. એટલે એ જે વાસ્તવિક અનુભવ છે એમના લખાણોમાં ઊંડાણ લાવે છે. એમના ઘણા પુસ્તકો છે, જેમ કે ધી ટ્રાન્સફોર્મેશન ઓફ પીસ, અ પોસ્ટ લિબરલ પીસ વગેરે. ખૂબ પ્રભાવશાળી કામ છે.
તો કઈ વાત છે જે એમને બીજા વિચારકોથી જુદા પાડે છે? શું છે એમની ખાસિયત?
જો, મુખ્યત્વે બે બાબતો કહી શકાય. એક તો એમનો અભિગમ, એ આંતરશાખાકીય છે, મતલબ એ ઇન્ટરનેશનલ રિલેશન્સ, એન્થ્રોપોલોજી, હિસ્ટ્રી બધાને સાથે લઈને જુએ છે. અને બીજું અને કદાચ સૌથી મહત્વનું એ છે કે જે પ્રચલિત પશ્ચિમી મોડેલ છે ને, ઉદારવાદી શાંતિ મોડેલ, લિબરલ પીસ મોડેલ જેને કહેવાય,
હા, જેની બધે વાત થાય છે,
બરાબર, જે મોટે ભાગે યુએન, વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ દ્વારા દુનિયાભરમાં લાગુ કરાય છે, એની એ બહુ સખત ટીકા કરે છે.
અચ્છા.
રિચમન્ડ સ્થાનિક એટલે કે લોકલ અને બિન પશ્ચિમી દ્રષ્ટિકોણ અને ત્યાંના જ્ઞાન પર ખૂબ ભાર મૂકે છે. આ વાત એમને ખરેખર યુનિક બનાવે છે.
બહુ જ રસપ્રદ. તો ચાલો હવે સીધા એમના મુખ્ય વિચાર પર જઈએ. જો શાંતિ એટલે ખાલી યુદ્ધનો અભાવ નથી, તો રિચમન્ડના મતે શાંતિનો સાચો અર્થ શું છે?
રિચમન્ડ બહુ સ્પષ્ટતાથી કહે છે કે યુદ્ધનો અભાવ એ તો થઈ નકારાત્મક શાંતિ, નેગેટિવ પીસ. એ જરૂરી છે, ના નથી, પણ એ પૂરતી નથી.
ઓકે.
સાચી અને ટકાઉ શાંતિ જોઈતી હોય તો સકારાત્મક શાંતિ જોઈએ, પોઝિટિવ પીસ જોઈએ. અને આ સકારાત્મક શાંતિમાં શું આવે? તો કે સામાજિક ન્યાય, સમાનતા, માનવ અધિકારોનું રક્ષણ, સારું શાસન, આ બધી બાબતો.
એટલે ઘણું બધું છે એમાં.
હા, અને મહત્વની વાત એ છે કે શાંતિ કોઈ સ્થિર વસ્તુ નથી. એમ નહીં કે આજે શાંતિ સ્થપાઈ ગઈ એટલે પૂરું. ના, એક સતત ચાલતી પ્રક્રિયા છે, ગતિશીલ છે, સમય, સ્થળ, સંસ્કૃતિ પ્રમાણે એ બદલાતી રહે છે.
અને આ જ વાત પેલી ઉદારવાદી શાંતિની ટીકા સાથે જોડાય છે ને, જેના વિશે તમે હમણાં કહ્યું. આ ઉદારવાદી શાંતિ મોડેલ છે શું ખરેખર, જે આટલું બધું પ્રચલિત છે પણ રિચમન્ડ એને સમસ્યારૂપ ગણે છે?
હા, જુઓ, આ ઉદારવાદી શાંતિ મોડેલ ખાસ કરીને શીતયુદ્ધ પૂરું થયું પછી બહુ પ્રભાવશાળી બન્યું.
હા, 90ના દાયકા પછી.
બરાબર. એના મુખ્ય ત્રણ પાયા છે. પહેલું, લોકશાહીકરણ. બીજું, બજારનું ઉદારીકરણ અને ત્રીજું કાયદાનું શાસન અને પશ્ચિમી શૈલીના માનવ અધિકારો. યુએન, વિશ્વ બેંક, ઘણી પશ્ચિમી સરકારો, એનજીઓ, આ બધા જે દેશોમાં સંઘર્ષ પૂરો થયો હોય ત્યાં શાંતિ સ્થાપવા માટે મોટે ભાગે આ જ મોડેલને આગળ ધપાવે છે. ઉપરથી જોઈએ તો આ બધું સારું જ લાગે ને. લોકશાહી હોય, બજાર ખુલ્લું હોય, કાયદાનું રાજ હોય, તો પછી રિચમન્ડને શું વાંધો છે? ક્યાં ગડબડ છે આમાં? રિચમન્ડ અને બીજા ટીકાકારો કહે છે કે સમસ્યા એના અમલીકરણમાં અને એની પાછળની જે મૂળભૂત ધારણાઓ છે એમાં છે. પહેલો મુદ્દો એ છે કે તે ઘણીવાર નિયો કોલોનિયલિઝમ જેવું બની જાય છે.
નિયો કોલોનિયલિઝમ એટલે?
એટલે કે પશ્ચિમી દેશોના જે મૂલ્યો છે, એમની જે સંસ્થાઓ છે, એને સ્થાનિક જરૂરિયાતો શું છે, ત્યાંની સંસ્કૃતિ શું છે એ સમજ્યા વગર જ બહારથી લાદી દેવામાં આવે છે.
ઉપરથી થોપવામાં આવે છે.
બરાબર. બીજું એ ઉપરથી નીચેવાળો અભિગમ છે. એટલે મોટા મોટા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવે, સંસ્થાઓ યોજનાઓ બનાવે, પણ એમાં જે સ્થાનિક લોકો છે એમનો અવાજ, એમનું જ્ઞાન, એમની પોતાની ક્ષમતા, એજન્સી, એ બધું ઘણીવાર દબાઈ જાય છે અથવા એની અવગણના થાય છે.
એટલે લોકલ લેવલ પર શું ચાલી રહ્યું છે એનું કોઈ ધ્યાન નહીં, બસ બહારથી ઉકેલ આપી દીધો.
હા, મોટા ભાગે એવું જ થાય છે અને એનાથી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થાય છે. રિચમન્ડ કહે છે કે આના લીધે ઘણીવાર આભાસી રાજ્યો, ફેન્ટમ વર્ચ્યુઅલ સ્ટેટ્સ બને છે.
આભાસી રાજ્યો, એ વળી શું?
એટલે કાગળ પર બધું બરાબર લાગે, લોકશાહી સંસ્થાઓ બની ગઈ હોય, ચૂંટણીઓ થઈ ગઈ હોય, પણ વાસ્તવિકતામાં એ સ્થાનિક લોકો માટે કાં તો કોઈ અર્થ જ ન ધરાવતી હોય અથવા તો બિલકુલ બિનઅસરકારક હોય. એ ફક્ત બહારના દાતાઓને દેખાડવા માટે હોય કે જુઓ અમે કામ કર્યું. અને આ મોડેલ ક્યારેક જે સંઘર્ષના મૂળ કારણો છે, જેમ કે ઊંડી અસમાનતા હોય, ઐતિહાસિક અન્યાય હોય, એને ઉકેલવાને બદલે ક્યારેક એને વધુ વકરાવી પણ દે છે.
તમે એવું પણ કહ્યું કે આ સંઘર્ષને વધારી પણ શકે. કેવી રીતે?
હા, જેમ કે બહુ ઉતાવળમાં ચૂંટણીઓ કરાવી દેવામાં આવે તો એ સમાજમાં જે ભાગલા હોય એને વધુ ઊંડા બનાવી શકે છે.
ઓકે.
બજાર સુધારા જો એની સાથે સામાજિક સુરક્ષાની વ્યવસ્થા ન હોય તો એ ગરીબી અને અસમાનતા વધારી શકે છે અને એમાંથી પાછો નવો તણાવ ઊભો થાય. રિચમન્ડ એક શબ્દ વાપરે છે, બાયોપાવર.
બાયોપાવર,
હા. એનો અર્થ એવો થાય કે આ જે શાંતિ પ્રક્રિયાઓ છે એનો ઉદ્દેશ્ય ઘણીવાર લોકોને સશક્ત બનાવવાનો નથી હોતો, પણ એમની વસ્તીનું વધુ સારી રીતે સંચાલન કરવાનો બની જાય છે. એક પ્રકારનું નિયંત્રણ.
આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. અને જે ઉદાહરણો અપાય છે, બોસ્નિયા, અફઘાનિસ્તાન, ત્યાં આટલા વર્ષો, આટલા પૈસા પછી પણ સ્થાયી શાંતિ નથી આવી શકી.
બરાબર.
તો એ બતાવે છે કે આ મોડેલમાં ક્યાંક મૂળભૂત રીતે જ કંઈક ખોટું છે.
ચોક્કસ. અને આવા અનુભવો જ રિચમન્ડ જેવા વિચારકોને પ્રેરણા આપે છે કે ભાઈ, કંઈક બીજો રસ્તો શોધવો પડશે, વૈકલ્પિક માર્ગો જોવા પડશે.
તો આપણે આ પ્રચલિત મોડેલ સુધી પહોંચ્યા કેવી રીતે? મતલબ ઇતિહાસમાં શાંતિનો વિચાર કઈ રીતે વિકસ્યો કે આ ઉદારવાદી વર્ઝન આટલું હાવી થઈ ગયું?
રિચમન્ડ એમના પુસ્તક પીસ અ હિસ્ટ્રીમાં આની લાંબી વાત કરે છે. પણ ટૂંકમાં કહું તો પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ શાંતિનો અર્થ ખાલી યુદ્ધ નહોતું.
હા.
ગ્રીસમાં ન્યાય, ડાયકેયોસાઇન અને સારું જીવન, યુડેમોનિયા, એ શાંતિ માટે જરૂરી ગણાતા. રોમન પેક્સ રોમાના જે હતી એ કાયદા અને વ્યવસ્થા પર આધારિત હતી, ભલે પછી એ લશ્કરી તાકાતથી સ્થાપાઈ હોય.
અને ધર્મો, ધર્મની શું ભૂમિકા હતી એમાં?
ધર્મોએ બહુ મોટી ભૂમિકા ભજવી છે, ક્યારેક શાંતિ માટે તો ક્યારેક સંઘર્ષ માટે પણ.
હા, એ પણ છે.
ખ્રિસ્તી ધર્મમાં ન્યાય યુદ્ધ, જસ્ટ વોર, નો સિદ્ધાંત વિકસ્યો. યુદ્ધ ક્યારે નૈતિક ગણાય એના માપદંડ. ઇસ્લામમાં સલામ શબ્દનો અર્થ શાંતિ પણ થાય અને ઈશ્વરને આધીનતા પણ. બૌદ્ધ ધર્મ તો આંતરિક શાંતિ પર જ ભાર મૂકે છે, પણ એ પણ સાચું જ છે કે ધર્મના નામે હિંસા પણ થઈ છે.
પછી યુરોપમાં જે જ્ઞાનોદય આવ્યો અને આધુનિક યુગ, એમાં શું બદલાયું?
જ્ઞાનોદયના સમયમાં ઇમાન્યુઅલ કાંટ જેવા વિચારકોએ શાશ્વત શાંતિ, પરપેચ્યુઅલ પીસ, નો વિચાર આપ્યો. એમની કલ્પના હતી કે લોકતાંત્રિક રાજ્યો વચ્ચે કાયમી શાંતિ શક્ય છે. આ વિચાર બહુ પ્રભાવશાળી રહ્યો. પછી 19મી-20મી સદીમાં આંતરરાષ્ટ્રીય કાયદા બન્યા, જીનીવા હેગ સંમેલનો થયા, લીગ ઓફ નેશન્સ આવ્યું, પછી યુએન આવ્યું. આ બધાએ શાંતિને રાજ્ય કેન્દ્રિત, સ્ટેટ સેન્ટ્રિક બનાવવાનો પ્રયાસ કર્યો, એક કાયદાકીય માળખામાં બેસાડવાનો પ્રયાસ કર્યો.
ઓકે.
અને આમાંથી જ ધીમે ધીમે પેલો ઉદારવાદી શાંતિનો ખ્યાલ વિકસ્યો, જે શીત યુદ્ધ પછી મુખ્યધારા બની ગયો. પણ રિચમન્ડ કહે છે કે આ આખા વિકાસક્રમમાં ઘણીવાર યુરોપ કેન્દ્રિતતા રહી છે, બિન પશ્ચિમી વિચારોની અવગણના થઈ છે.
સમજાયું. એટલે આ આખો ઇતિહાસ અને ઉદારવાદી શાંતિની જે મર્યાદાઓ આપણે જોઈ, એના પરથી રિચમન્ડ કયા વૈકલ્પિક ઉપાયો સૂચવે છે? તમે પેલી સ્થાનિક તરફ વળાંક, લોકલ ટર્નની વાત કરી હતી, એ શું છે?
હા, સ્થાનિક તરફ વળાંક એ રિચમન્ડના કામનો હાર્દ છે એમ કહી શકાય. એનો સીધો સાધો અર્થ એ છે કે શાંતિ સ્થાપવાના જે પ્રયત્નો થાય એમાં બહારના નિષ્ણાતો કે બહારના મોડલોને કેન્દ્રમાં રાખવાને બદલે સ્થાનિક લોકોને કેન્દ્રમાં રાખો.
ઓકે, લોકલ ફર્સ્ટ.
બરાબર. એમની જરૂરિયાતો શું છે, એમનું પોતાનું જ્ઞાન શું છે, એમના પોતાના સંસાધનો કયા છે, આ બધાને પ્રાધાન્ય આપો. આ અભિગમ મુક્તિદાયક શાંતિ પર ભાર મૂકે છે.
મુક્તિદાયક શાંતિ?
હા, એટલે કે શાંતિનો ઉદ્દેશ્ય ખાલી હિંસા રોકવાનો જ નથી, પણ લોકોને જે દમનકારી સામાજિક, રાજકીય, આર્થિક માળખાઓ છે એમાંથી મુક્ત કરવાનો પણ છે, જેથી તેઓ પોતાની રીતે પોતાનું ભવિષ્ય ઘડી શકે.
આમાં પેલો મિશ્ર શાંતિનો ખ્યાલ ક્યાં આવે છે?
શું એમ કહેવા માંગે છે કે કંઈ પણ સાવ સ્થાનિક કે સાવ આંતરરાષ્ટ્રીય નથી હોતું?
બિલકુલ, મિશ્ર શાંતિ એ વાસ્તવિકતાનો સ્વીકાર છે.
રિચમન્ડ કહે છે કે જુઓ, કોઈ પણ સંઘર્ષ પછીના સમાજમાં શાંતિ કેવી રીતે સ્થપાય છે એ હંમેશા સ્થાનિક પરંપરાઓ, રીતરિવાજો અને જે આંતરરાષ્ટ્રીય નિયમો છે, વિચારો છે, સંસ્થાઓ છે, એ બધાનું મિશ્રણ જ હોય છે. લોકો કદાચ પોતાની સમસ્યા માટે પરંપરાગત પંચાયત પાસે પણ જાય અને સાથે સાથે માનવ અધિકારની ભાષા પણ વાપરતા હોય.
બરાબર.
તો આ જે મિશ્રણ છે એને સમસ્યા ગણવાને બદલે એને સમજવાની જરૂર છે, એની સાથે કામ કરવાની જરૂર છે, એને નકારવાથી કંઈ વળશે નહીં.
અને આ બધામાં પેલો રોજિંદા શાંતિ, એવરીડે પીસ નો વિચાર, એ કદાચ મને સૌથી વધુ રસપ્રદ અને આમ ક્રાંતિકારી જેવો લાગે છે. એ શું છે?
હા, રોજિંદા શાંતિ, આ એ શાંતિ છે જે મોટા મોટા રાજકીય કરારોમાં કે મોટી સંસ્થાઓમાં નથી દેખાતી, પણ એ ક્યાં દેખાય છે? સામાન્ય લોકોના રોજબરોજના જીવનમાં, એમની નાની નાની ક્રિયાઓમાં, એમના વ્યવહારોમાં.
એટલે
કેવી રીતે? એ વાત પર ધ્યાન આપે છે કે લોકો સંઘર્ષ હોય, મુશ્કેલીઓ હોય, મતભેદ હોય, એ બધાની વચ્ચે પણ પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે, સંબંધો કેવી રીતે જાળવી રાખે છે, સાથે રહેવાના રસ્તા કેવી રીતે શોધે છે.
ઓહ, એટલે સાચી શાંતિ એ નથી જે મોટા નેતાઓ બનાવે, પણ એ છે જે સામાન્ય લોકો જીવે છે.
હા, મહદઅંશે એ જ. દાખલા તરીકે જુદા જુદા સમુદાયના લોકો છે, એમની વચ્ચે મિત્રતા હોય, વેપાર ધંધાના સંબંધો હોય.
હા, એ તો હોય જ છે.
પાણી કે જમીન જેવા સાધનોની વહેંચણી માટે એમણે પોતાની રીતે અનૌપચારિક સમજૂતીઓ કરી હોય, તહેવારો સાથે મળીને ઉજવતા હોય, નાના મોટા ઝઘડા થાય તો એને સ્થાનિક રીતે જ વડીલો દ્વારા કે સમજાવટથી ઉકેલી લેતા હોય. આ બધું રોજિંદી શાંતિ છે. રિચમન્ડની દલીલ એ છે કે આ જે નીચેથી ઉપર, બોટમ અપ તરફ બનતી શાંતિ છે, એ ઘણીવાર પેલી ઉપરથી લાદવામાં આવતી ટોપડાઉન શાંતિ કરતાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે. એ લોકોની સ્થિતિસ્થાપકતા, એમની રિઝિલિયન્સ બતાવે છે.
આખી વાત પરથી એ તો સ્પષ્ટ છે કે શાંતિ વિશેની આપણી સમજને ઘણી વિસ્તૃત કરવાની જરૂર છે. તો આ બધી ચર્ચામાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ, ખાસ કરીને આપણા પોતાના સંદર્ભમાં, ભારત કે ગુજરાતના સંદર્ભમાં?
જુઓ, પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે શાંતિ બહુ જ જટિલ વસ્તુ છે. એ ખાલી સરહદ પર શાંતિ હોય કે શહેરમાં કોમી તોફાન ન થાય એટલા પૂરતી સીમિત નથી.
બરાબર.
આપણે વિચારવું જોઈએ કે આપણા સમાજમાં સકારાત્મક શાંતિ કેટલી છે. શું બધા લોકોને ન્યાય મળે છે, સમાનતા છે, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, રોજિંદા શાંતિ આપણા સમુદાયોમાં કેવી રીતે જળવાય છે અથવા ક્યારે કેમ તૂટે છે?
બીજો મુદ્દો
એ છે કે જે ઉપરથી નીચેના અભિગમ છે એની મર્યાદાઓ સમજવી. મોટી સરકારી યોજનાઓ આવે, કાયદાઓ બને, એ હંમેશા જમીની વાસ્તવિકતાને અનુરૂપ હોય જ એવું જરૂરી નથી.
હા, એ તો છે.
એટલે સ્થાનિક સ્તરે લોકોની ભાગીદારી કેટલી છે, એમના પોતાના ઉકેલોનું શું મહત્વ છે એ સમજવું બહુ જરૂરી છે.
અને ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો એ સ્થાનિક જ્ઞાન અને પરંપરાઓનું સન્માન.
બિલકુલ. દરેક સમાજ પાસે, દરેક સમુદાય પાસે સંઘર્ષને ઉકેલવાની, સંવાદિતા જાળવવાની પોતાની આગવી રીતો હોય છે. જેમ કે આપણી પરંપરાગત પંચાયતો છે, સ્થાનિક મધ્યસ્થીઓ હોય છે, વડીલોની ભૂમિકા હોય છે.
હા,
આ જે સ્થાનિક શાણપણ છે એને પછાત ગણીને ફેંકી દેવાને બદલે એને સમજવું જોઈએ, એને સમર્થન આપવું જોઈએ. એ આધુનિક અભિગમો સાથે મળીને પણ કામ કરી શકે છે.
આ વાત ખરેખર આપણને આપણા સમાજ તરફ અને દુનિયાના સમાચારો તરફ પણ એક નવી રીતે જોવા પ્રેરે છે. હવે જ્યારે આપણે કોઈ શાંતિ કરાર વિશે કે કોઈ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ વિશે સાંભળીએ ત્યારે મનમાં સવાલ થવો જોઈએ, શું આમાં સ્થાનિક લોકોનો અવાજ છે? શું આ ખાલી દેખાવ પૂરતું છે કે ખરેખર કંઈક બદલાવ લાવશે?
ચોક્કસ. અને વ્યક્તિગત સ્તરે પણ આ વિચારો કામ લાગે. આપણા રોજિંદા સંબંધોમાં જે નાના મોટા સંઘર્ષ થાય એને વધુ રચનાત્મક રીતે કેવી રીતે ઉકેલવા, સમાધાનકારી વલણ કેવી રીતે અપનાવવું, સંબંધો બાંધવા અને જાળવી રાખવા, એ પણ તો શાંતિનું જ એક સ્વરૂપ છે ને.
આખી ચર્ચા ખરેખર આંખ ખોલી નાખેવી રહી. તમારા માટે વ્યક્તિગત રીતે આ બધા વિચારોમાંથી સૌથી મોટો આહા મોમેન્ટ કયો હતો? મતલબ કંઈક નવું જાણવા મળ્યું હોય એવું.
મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે શાંતિને મોટા મોટા રાજકીય મંચ પરથી ઉતારીને સામાન્ય માણસના રોજિંદા જીવનમાં જોવી, એ સમજવું કે શાંતિ કોઈ એક ભવ્ય પ્રોજેક્ટ નથી, પણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. નાની નાની ક્રિયાઓ છે, સંબંધોની જાળવણી છે. આ વિચાર આપણને વધુ નમ્ર બનાવે છે, બીજાઓ પ્રત્યે વધુ સજાગ બનાવે છે, અને એ પણ સમજાય છે કે સાચો ઉકેલ બહારથી લાદી શકાતો નથી, એ અંદરથી જ, લોકોમાંથી જ આવવો જોઈએ.
અને મારા માટે સૌથી વધુ ચોંકાવનારો અને વિચારવા જેવો મુદ્દો એ છે કે જેને આપણે શાંતિ નિર્માણ, પીસ બિલ્ડિંગ કહીએ છીએ, જેનો ઈરાદો સારો હોય છે, એ પણ ક્યારેક સત્તાનું જ એક સ્વરૂપ બની શકે છે, અથવા તો પેલો નવ સામ્રાજ્યવાદ.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે.
આ વાત આપણને કોઈ પણ બહારના હસ્તક્ષેપ, ભલે ને એ મદદના નામે હોય, એના પર વધુ ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. સાચી ભાગીદારી કેટલી જરૂરી છે, સમાનતા, સ્થાનિક નેતૃત્વનું મહત્વ, આ બધું બહુ જરૂરી છે. એમ લાગે છે કે મદદ કરવાનો ઈરાદો ભલે સારો હોય, પણ જો પદ્ધતિ ખોટી હોય તો એ નુકસાન પણ કરી શકે છે.
સાચી વાત છે. શાંતિની આ જે પુનર્વિચારણા છે એ આપણને બધાને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે અને કદાચ વધુ અસરકારક રીતે શાંતિ માટે કામ કરવા માટે માર્ગદર્શન આપી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.